નાથ, આપણી ઉષા હવે ઉંમરલાયક થઈ છે. હા, એ તો મારા ખ્યાલમાં છે. શું ખ્યાલમાં છે? ઉંમરલાયક દીકરી પુરુષો વચ્ચે ફરે એ ન શોભે, બાણાસુરની પત્નીએ છણકાતે અવાજે કહ્યું. તો પછી એને ક્યાં રાખવી? બાણાસુરે પ્રતિપ્રશ્ન કર્યો. તમારા આરાધ્યદેવ ભોરાનાથની જેમ તમે ભાંગના નશામાં રહેતા હો એમ લાગો છો. બીજાઓનું જરા જુઓ. દીકરી ઉંમરલાયક થાય કે તરત જ એને માટે અલગ મહેલની વ્યવસ્થા કરે છે. એના મહેલની દાસીઓ પણ અલગ. એના મહેલમાં કોઈ યુવાન પુરુષ ફરકે જ નહીં. આકાશવાણી સાંભળી હતી કે નહીં? એ ઈચ્છિત વરને વરસે, એને એ પરણશે, એટલે આખા રાજ્યમાં હાહાકાર વર્તાશે. એ કોઈની સાથે પરણે નહીં એવો પ્રબંધ કરવાનો છે. તો ત્યાં ચોકીદાર તરીકે કોને મૂકવા? આ એ તમારો સવાલ છે. જે ખાઈ પી ઉતર્યા હોય એવા ગરડા બુડ્ડા વિશ્વાસુ ચોકીદારોને ત્યાં મૂકવાના? બિચારી ઉષાને જેલ જેવું નહીં લાગે? નહીં કોઈની સાથે હરવાનું, નહીં ફરવાનું, જિંદગી ઝેર જેવી થઈ જાય. નાથ, ઉષાને એના મહેલમાં બધી જ સ્વતંત્રતા, એની સહેલીઓ આવે જાય એમાં રોકટોક નહીં કરવાની. એના મહેલની આસપાસ મોટું ઉદ્યાન હોય એમાં એ છૂટથી ફરી પણ શકે. ત્યારે આપણે એને માટે એવી અલાયદી વ્યવસ્થા કરાવીએ. આકાશવાણી સાંભળ્યા પછી કૌભાંડનો પણ એ જ મત હતો. અને બીજે જ દિવસે ઉષા માટે અલગ મહેલની વ્યવસ્થા થઈ ગઈ. કૌભાંડ મંત્રીની પુત્રી ચિત્રલેખા ઉષાની સહેલી હતી. બંને સાથે ને સાથે જ ઉષા માટે અલગ મહેલની વ્યવસ્થા થઈ ત્યારે ચિત્રલેખાને પણ એની સાથે જ રહેવાનું થયું. આ ચિત્રલેખા ચિત્રકામમાં ખૂબ પ્રવીણ. હાથથી બે ચાર રેખાઓ દોરે કે ધાર્યા મનુષ્યની છાયા હૂબહૂ ઉપસી આવે. સહેલીઓ સાથે ઉષા આનંદમાં દિવસો વિતાવી રહી હતી. એક દિવસ ઉષા સહેલીઓ સાથે ઢોર ટપ્પા ઉડાવી રહી હતી. એમાં રસિક પતિ કેવો હોય એની ચર્ચા નીકળી. ઉષા તથા તેની સહેલીઓએ કુમારિકાઓ હતી એટલે પોતાના વિચારોને કલ્પનામાં રંગમાં જબોર્યા રજૂ કરવા માંડ્યા. ઉષાના મનમાં રસિક પતિના વિચારો ગુમરાવા લાગ્યા અને આ વિચારો કરતાં જ એ નિંદ્રા આધીન થઈ ગઈ. દિવસભરના વિચારો સ્વપ્નમાં સાકાર થાય છે. ઉષાને સ્વપ્નો આવ્યું, જાણે કે એક સુંદર નવયુવક સાથે એનું લગ્ન થયું. એના સૌંદર્યનું શું વર્ણન કરવું? જાણે કે સાક્ષાત કામદેવ. રસિક પણ ભારે. એક દિવસ બંને આનંદ પ્રમોદ કરી રહ્યા હતા અને કોણ જાણે એના પતિને શું થયું કે રંગમાં ભંગ પાડીને એ તો ચાલ્યો ગયો. કાંત, ઓ કાંત, મને છોડીને આપ ક્યાં જાઓ છો? સ્વપ્નમાં બોલાયેલા આ શબ્દો એ જોરથી બોલી ઉઠી. બીજી જ પરે એનું રંગીન સ્વપ્ન વેર વિખેર થઈ ગયું. કાંત, ઓ કાંત કરતી ઉષા આમ તેમ જોવા લાગી. બાજુના જ પલંગમાં શયન કરી રહેલી એની સખી ચિત્રલેખા પણ ઝબકીને સફારી જાગી ઉઠી. ઉષા, કાંત કાંત શું કરે છે? મારા કાંત મને છોડીને ચાલ્યા ગયા. કોણ કાંત? મારા કાંત, ઉષાએ ખિજાઈને કહ્યું. અરે, પણ હજી તારા લગ્ન જ ક્યાં થયા છે કે તારા કાંત તને છોડીને ચાલ્યા જાય? ચિત્રલેખાએ પૂછ્યું. ઉષાને હવે વાસ્તવિકતાનો કંઈક ખ્યાલ આવ્યો. ઉષાએ આંખો ચોરતા ચોરતા કહ્યું, ચિત્રલેખા, તારી વાત સાચી છે. મારા લગ્ન થયા નથી, પણ આજે મેં એક અદ્ભુત સ્વપ્ન જોયું. એ સ્વપ્નની યાદ આવતા જ શરીરે રોમાંચ થાય છે. મારું હૃદય પણ ધડક ધડક થાય છે. શરીરમાં આછી કંપારી છૂટે છે. ચિત્ત પણ એવું ચંચળ થઈ ગયું છે કે સ્વપ્નની વાત કહેતા શરમ આવે છે. ચિત્રલેખાએ કહ્યું, ઉષા, તું મારાથી જુદાઈ રાખે છે. બીજા કોઈને નહીં, અને મને કહેતા તું શરમાય છે? કહે તો ખરી, કેવું સ્વપ્ન આવ્યું હતું? સ્વપ્નનું જાણીશ તો હું તારા માટે કંઈક કરી શકીશ. ઉષાએ શરમાતા કહ્યું, ચિત્રલેખા, સ્વપ્નમાં મેં એક નવયુવક જોયો. આહાહા, શું એનું રૂપ હતું! નૂતન જલભર્યા મેઘ સમાન શ્યામ તો વાન હતો, કમલની પાંખડીઓ સમાન વિકસેલા નયન, સુંદર પીરું પીતાંબર પહેર્યું હતું, સિંહ સમાન છાતી હતી, ચહેરો એવો સુંદર અને આકર્ષક હતો કે એને જોતાં જ મારું મન એનામાં મોહી પડ્યું. અમે બંને પરણ્યાની પહેલી રાત્રિએ અમે આનંદ પ્રમોદ કરી રહ્યા હતા, અને કોણ જાણે એમને શું થયું કે મને અતૃપ્ત અવસ્થામાં છોડીને એ તો ચાલ્યા ગયા. ચિત્રલેખા, સ્વપ્નનો પ્રસંગ યાદ આવે છે અને મારે રૂમે વિરહની વેદના વ્યાપે છે. હું એમના વિના જીવી શકીશ નહીં. ગમે તેમ કર, પણ મારા એ સ્વપ્નના પતિને તું મેળવી આપ. બસ આટલી જ વાત છે. સ્વપ્નમાં તને જે પતિ પ્રાપ્ત થયો હતો એને તું ઓળખી તો શકે ને? હા, એની મોહક મૂર્તિ તો મારા માનસપટ પર કોતરાઈ ગઈ છે. એ તો હું ચિત્રવિદ્યા જાણતી નથી, નહીંતર હમણાં જ એમનું ચિત્ર દોરી આપું. તારે ચિત્રવિદ્યા નથી આવડતી, પણ મને તો આવડે છે ને. સંસારમાં અસંખ્ય પુરુષો છે, એ બધાના ચિત્રો દોરવા બેસું તો પાર ન આવે. મને એ તો કહે કે એ કોઈ દેવ હતો કે માનવ. બહેન, એ હું કેવી રીતે કહી શકું? ભલે, કોઈ ચિંતા નહીં, હું સંસાર પ્રસિદ્ધ સ્વરૂપવાન પુરુષોના ચિત્ર દોરું છું, એમાંથી તારા પ્રિયતમને ઈચ્છાડીને કહેજે. ચિત્રલેખાએ ઇન્દ્ર, વરુણ, કુબેર, યમ, અશ્વિની કુમાર તથા અન્ય મુખ્ય દેવતાઓના ચિત્ર દોરી બતાવ્યા. ઉષાએ મસ્તક ધુણાવ્યું, નહીં, આમાંથી તો કોઈ નથી. પછી ચિત્રલેખાએ સિદ્ધ, ચારણ, કન્નગ, દૈત્ય, વિદ્યાધર અને રાક્ષસ તથા બીજા અનેક ઉપદેવોના ચિત્ર દોરી બતાવ્યા. આમાંથી એ કોઈ નથી. ચિત્રલેખાએ પૂછ્યું, ના, એમ કહીને ઉષાએ માથું ધુણાવ્યું. ત્યારે તો મને એમ લાગે છે કે એ પૃથ્વી પરનો કોઈ રાજકુમાર જ હોવો જોઈએ. હવે હું પૃથ્વી પરના સ્વરૂપવાન રાજકુમારોના ચિત્ર દોરી બતાવું છું. ચિત્રલેખાએ ફરી પાછું ચિત્રકામ આરંભ્યું. સૌ પ્રથમ સૂર્યવંશના પ્રસિદ્ધ રાજકુમારોના ચિત્ર દોર્યા, પછી બીજા રાજાઓના ચિત્ર દોર્યા, ત્યારબાદ ચંદ્રવંશના મુખ્ય રાજાઓના ચિત્ર દોર્યા. આમ ચિત્ર દોરતા મનમોહનનું ચિત્ર દોર્યું કે ઉષાની આંખ ચમકી ઉઠી. ચિત્રલેખાએ એના મુખ પરના ભાવ પરથી જાણી લીધું કે આ વંશનો જ કોઈ પુરુષ હોવો જોઈએ. ચિત્રલેખાએ પ્રદ્યુમનનું ચિત્ર આલેખ્યું એટલે ઉષા બોલી ઉઠી, બહેન, જે પુરુષનું તે ચિત્ર દોર્યું છે એવો જ એમનો ચહેરો મોહરો છે, પણ આ નથી. ભલે, એમ કહીને ચિત્રલેખાએ પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધનું ચિત્ર ઉપસાવ્યું. એ જોતાં જ એ ચિત્રને ઝૂંટવીને છાતી સરસું ચાંપ્યું અને બોલી ઉઠી, બસ આ જ એ. ઉષા, આ તો ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રના પૌત્ર તથા કામા અવતાર પ્રદ્યુમનજીના પ્રથમ પુત્ર અનિરુદ્ધ છે. એમને પ્રાપ્ત કરવા ખૂબ કઠિન છે. જેમ તારા પિતાનું સોણિતપુર પર્વતોથી રક્ષાયેલું છે, એમ એની પુરી સમુદ્રથી રક્ષાયેલી છે. ભગવાન શંકર જેમ તારી નગરીની રક્ષા કરે છે, એમ દ્વારકા નગરીની ભગવાન કૃષ્ણ રક્ષા કરે છે. અહીં તો ભગવાન શંકર ભાંગના નશામાં હોય તો ઘડી પર નગરી સુની પણ રહે, પણ ત્યાં તો ભગવાન શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર 24 કલાક ફરતું રહી ચોકી કરે છે. તો પછી આ ફોગટ મહેનત કરીને બેન એ મને પ્રાપ્ત નહીં થાય તો હું જીવિત નહીં રહી શકું. એમ કહેતા જ ઉષા મૂર્છિત થઈને ભૂમિ પર ડરી પડી. અરે ઉષા, આમ તું અધીરી કેમ થાય છે? જરા હિંમત રાખ, હું પ્રયત્ન કરું છું. યોગ વિદ્યાના પ્રભાવથી આકાશ માર્ગે વિચરી શકું છું. ભલે ને દ્વારકા નગરી સમુદ્રથી ઘેરાયેલી રહી, પણ પેલું સુદર્શન ચક્ર સતત ફરતું રહે છે, એનું શું કરશું? ઉષાએ નિરાશાનો સૂર કાઢતા પૂછ્યું, એ તો એનું પણ થઈ રહેશે, તું ધીરજ રાખજે. ધીરજના ફળ મીઠા હોય છે એમ આશ્વાસન આપીને ચિત્રલેખા આકાશ માર્ગે દ્વારિકા જવા નીકળી પડી.